તારીખ 11-8-1991 શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર ગાથા 80-82 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 43
જે સંગ દેખાય છે એ સંગ છે કે નહીં તે એના અંતર પરિણામ ઉપર આધારિત છે. પોતે આત્મ સ્વરૂપમાં સ્થિત છે, જોડેલા સંગને ન દેખો અને સ્ત્રી વગેરે ત્યાગીને જંગલમાં નગ્ન થઈને બેઠો તે ઉપર નજરો મધ્યસ્તરીની પરીક્ષા કરો. ચેતન રૂપ અનુપ અનુર અસિદ્ધ સમાન કલાપ નિરોધે ચૈતન્ય સ્વરૂપે અનુપમ સ્વમૂર્તિ સિદ્ધ સમાન છે એવું જોવાય એ દ્રષ્ટિકોણથી યથાર્થ માપ કરો. કેમ કે પોતાના માપથી બીજાને માપ નીકળશે. આત્મજ્ઞાની પરમાત્માનું રક્ષણ બહારથી ન દેખાય. આત્મા એ પરમાણુનો પણ કરતા નથી. નાની ધર્માત્માને એમ વિકલ્પ આવે કે હું મને ખાવ નિર્ગ્રંથ ખાવ એ વિકલ્પ નો તે સ્વામી થતો નથી. રાગ આવે તેનો સ્વામી થતો નથી. રાજચંદ્ર જવેરાતની દુકાન ઉપર બેઠા હતા મુંબઈમાં. જવેરાતની દુકાન ઉપર બેઠા હતા. હિન્દુસ્તાનનો વેપારનો મોટામાં મોટું મથક મુંબઈ. આજે છેલ્લા 6 વર્ષથી મોટામાં મોટું વેપારનું મથક મુંબઈ. મોટા વેપારમાં મથક છે એને ઝવેરી બજારમાં મુખ્ય બજારમાં બેઠા. છતાં ક્ષણે ક્ષણે મોક્ષ આ ગુરુદેવ નો અભિપ્રાય મોહમયી નગરીમાં બેઠા ભારતી અંદરથી મોક્ષ સમીપ જતા હતા. ક્ષણે ક્ષણે પ્રત્યક્ષ ક્ષણે લોકો બહારથી દેખે તો બીજું દેખાય. ગ્રહસ્થ વિશ્વમાં જ્ઞાનીને ઓળખવા બાહ્ય દ્રષ્ટિ જીવોને મુશ્કેલ પડે છે. એ તો જોવે છે. જ્ઞાની હોય તો પ્રભાવ ના કરે, જ્ઞાની હોય તો નિવૃત્ત રહી જાય, જ્ઞાની હોય તો આમ કરે, જ્ઞાની હોય તો આમ કરે. પોતાની કલ્પના પ્રમાણે જ્ઞાનીને ચિતરે છે. કોઈ જ્ઞાનીના ઉદયિક ભાવો અને સંયોગો પૂર્વ કર્મનો ઉદય એ સરખા હોતા નથી. આ તો એ મનુષ્ય ગતિમાં સરખા ન હોય. બીજી ગતિનો તો એને ક્યાંથી વિચાર જાય. ઇન્દ્ર હોય દૈવિક દૈવ દેવલોકના દૈવી પુણ્યનો શ્રાપ હોય કઈ ઇન્દ્રાસન ઉપર બેસે ત્યારે એના વાઘને સિગડા મારી એના પ્રમાણમાં એનો વિકલ્પ હોય છે. ના ઉદય ભાવના પ્રમાણમાં એનો વિકલ્પ ગ્રસ્ત વિશ્વમાં જ્ઞાનીને ઓળખવા બાહ્ય દ્રષ્ટિ જીવવાનું મુશ્કેલ પડે. પ્રશ્નો પૂછનાર ઓળખી શકશે, એનો જવાબ હું આપું ને એ જવાબ બરાબર સમજીને માટે ઓળખી શકશે એવું નહીં. ચલો લોકોત્તર પુરુષ છે આ કે છે ને ભાઈ, આ અમારા રાજ્યના મુખ્યમંત્રી છે, મુખ્યપ્રધાન, આ અમારા દેશના મુખ્યપ્રધાન અથવા રાષ્ટ્રપતિ છે, અને આ વિશ્વની મહાસત્તાના વડા છે, આખા માનવ સમાજ થી લોકોત્તર જેની સ્થિતિ આત્મજ્ઞાની તો લોકોત્તર પુરુષ છે, તેને ઓળખવાની રીત કોઈ જુદી છે, એની કિંમત આત્માની કોઈ રીત જુદી છે એમ
કહેવાયને
લક્ષમાં લઈને વાત કરે છે. વેરી બજારમાં દુકાને બેઠા છે, લોકો એમ સમજે કે બીજા ઘણા હશે, સેંકડો વેપારીઓ બેઠા છે, એમ આ પણ એક વેપારી બેઠા છે એમ નથી, કોઈ લોકો પર અને એને ઓળખવાની રીત પણ જુદી છે. અરે કોઈ ચાર આનાની મજૂરી કરતો હોય, નાની હોય અને ચાર આનામાં પાંચ મને અનાજની ગુણ ઉચકીને નાખે રેકડામાં, એવું નથી કે કોઈ શ્રીમંત વેપારી હોય કે રાજા હોય એવો કોઈ નિયમ નથી. મજૂર હોય જંગલ માંથી લાકડા મેળીને માથે ભારો બાંધીને વેચવા આવે ગામમાં, કોઈ ચાર હજારની મજૂરી કરતો હોય તેને 5,000ની લોટરી મહિના આવે તો તેને મજૂરી કરવાનો ભાવ ન થાય, તો સ્વાભાવિક છે કુણીના ઉદય પ્રમાણે વિકલ્પ આવવાનો, તેના ભાવમાં અને વિચારમાં પરિવર્તન થઈ જાય સંસારના કાર્યો ઉદય પ્રમાણે કરતો હોય ને કે કોઈ પણ ક્યારે પણ તે વખતે પણ મુક્ત જ રહે છે. દ્રષ્ટિ ક્રિયા વિના ધર્માત્માની ઓળખાણ ગમે એને ઓળખાણ થાય, બહુ બુદ્ધિ વાળો હોય માટે એને ઓળખાણ થાય એવું અહીંયા લીધો નથી. આત્માનું યથાર્થ ભાન હોય, એને અંતરમાં બળવાન વિવેક વર્તે છે, સ્વ અને પર વસ્તુને તેના લક્ષણથી જાણે છે, અંતરંગમાં નિર્દોષ દ્રષ્ટિ છે, હું પૂર્ણ શુદ્ધ ચિદાનંદ પરમાત્મા છું એમ પુણ્યાદી દેહાદીના રાગ રહિત શુદ્ધતાનો ભાવ સદાય જાળવી રાખવાનો તમને અભિપ્રાય જોઈ છે. એવો ધર્માત્મા ગૃહસ્થ વિશ્વમાં હોય તેની દશાનું ઓળખાણ સામાન્ય જીવને થવો પડે છે. આ એક અટપટી પરિસ્થિતિ હોવાને લીધે અનંતકાળમાં જ્ઞાનીની ઓળખાણ નથી થઈ. કોરોના લોકો માને છે કે અમે સત્ય બોલીએ, બ્રહ્મચર્ય પાળીએ, દયા ને પરોપકાર વગેરે કરીએ તો એનાથી ધર્મ થાય, એમ જગત ને પુણ્ય ભાવ થી અને દેહ ની ક્રિયા વડે કલ્યાણ
કરવું છે,
પણ અતિન્દ્રિય જ્ઞાન સ્વરૂપ જે ભગવાન આત્મા તેની ઓળખાણ તો કરી નથી. બંધન ભાવ થી મને ગુણ થશે એમ માનવું તે બંધન વધારશે. અનાદિથી પોતાનું સ્વરૂપ જ વિપરીત પણે મનાયેલું છે. અનાદિથી પોતાનું સ્વરૂપ જ વિપરીત પણે મનાયેલું છે. સ્વભાવની ભૂલ તે ધર્મની ભૂલ છે, અને ધર્મની ભૂલ તે અસતનો આદર છે. ધર્મની ભૂલ છે એ અસતનો આદર છે. સતનો આદર કહો, સતનો અનાદર કહો, બંને એક છે. આત્મામાં નથી, પુણ્યાદિ તત્વ આત્મામાં નથી, જીવ તત્વ માટે નથી. એટલે સંસાર ને સંસારના કાર્યોનો પ્રેમ, સંસાર અને સંસારના કાર્યોનો પ્રેમ છે. તે અવળી માન્યતા વાળી ભૂલને સમજીને તૈયારીના સાચવણી ત્યાં સમજાય. અવળી માન્યતા ફર્યાવીના એને સાચી વાત માન્યામાં જ ન આવે તો એને સમજવામાં કેમ આવે. શરીરની વ્યવસ્થા આમ રાખીએ તો વાંધો ન આવે, અને આમ કરીને અમે સંસારને આમ સુધારી શકીએ, અમે જ આમ કરી શકીએ કેમ કે અમે જ સમાજ સુધારક છીએ વગેરે પર પ્રકૃતિના કાર્યો જેને મારાથી થતા હોય એમ જે અભિમાન કરીને લખાય છે તેને કોઈ સાચા તત્વના સ્વભાવની વાત કરે તો તેને ઘટ એને વિચાર્યું છે. બીજી વાત આવે તો જીવે જગતના અભિપ્રાય ઉપરથી પદાર્થનો નિર્ણય કર્યો છે, પણ જ્ઞાનીને ઓળખીને તેમના હિતે જ્ઞાનીના અભિપ્રાય ઉપરથી એક વાર પણ આત્માનો નિર્ણય કર્યો. જગતના અભિપ્રાય ઉપર નિર્ણય કર્યો છે. ઘણા લોકો આમ માને છે, માટે હું માનું છું. આમ માનું છું તો બીજા પણ એમ જ બરાબર કહે છે. કેટલાક ઘણા એમ કહે છે, માટે એમ માનું છું. લોકોના અભિપ્રાય આત્માનો નિર્ણય કર્યો છે, જ્ઞાનીના અભિપ્રાય આત્માનો નિર્ણય. જે દેહનું કાર્ય છે તેને આત્માનું કાર્ય માનવું તે મહાન ગુણ છે. જે દેહનું કાર્ય છે તેને આત્માનું કાર્ય માનવું તે મહાજ્ઞાન છે. તેના કારણો આગળ ઘણી વાર કહેવાયા છે. એટલા કારણો આગળ ઘણી ચાલી ગયો છે. જે શરીરના કાર્યો છે તેને આત્માનું કાર્ય કારણ માનવું તે મોટું અજ્ઞાન છે. હવે એની શંકાથી વિચાર કરીને તર્ક લગાવે છે કે ઈશ્વર સિદ્ધ થયા વિના જગત નિયમ નહીં હોય, પછી શુભાશુભ કર્મના ભોગ્ય સ્થાન નહીં હોય. કોઈ જો તમે ઈશ્વરને નહીં માનો તો પછી જગતની નિયમ કરનારની વ્યવસ્થા નહીં રહે. પછી કોણ શૂન્ય હોય, કોણ પાપને ભોગવે, ભગવાન ક્યાંથી બધું ખાવાનું હોય? એટલે જગત નો નિયમ પણ કોઈ રહેતો નથી, અને શુભાશુભ કરવાના કોઈ ભોગ્ય સ્થાન પણ સિદ્ધ થતા નથી. ઈશ્વર કરે તો ઈશ્વર બધું કરે ને, નરક પણ ઈશ્વર બનાવે ને સ્વર્ગ પણ ઈશ્વર બનાવે. એટલે જીવને કર્મનું ભોગવા પણ ક્યારે નથી. કર્મનો ભોગતા જીવ નથી, તે પોતાનું સમાધાન અહીંથી શરૂ થાય છે. જીવને પોતાની ભૂલથી કરેલા અર્થો થાય છે. કર્મનું ભોગવવા પણ છે એમ બતાવવા સદગુરુ કે જ્ઞાશની ગાથા. ભાવ કર્મ ની કલ્પના માટે ચેતન રૂપ જીવ વિર્યની સ્ફૂર્ણા ગ્રહણ કરે કરે ગળજો. ભાવ કર્મ જીવને પોતાની ભ્રાંતિ છે. કલ્પના એટલે ભાન ભ્રાંતિ છે, ભાવ કર્મ છે તે જીવની પોતાની ભ્રાંતિ છે, કલ્પના છે, માટે તે ચેતન રૂપ છે, એ ચેતનની અવસ્થા છે એમ કહે છે. ભાવ કર્મ એ ચેતનની અવસ્થા છે. ભાવ કર્મ બે રીતે કહેવાય છે. જળ કર્મ ના વિપાક ને પણ ત્યાં ભાવ કર્મ કહેવામાં આવે છે. એનો ભાવ એવો છે, પાયતો એને ભાવ કર્મ કહેવામાં આવે. અહીંયા જીવના પરિણામની વાત છે અને તે ભ્રાંતિને અનુયાયી થઈ જીવની એટલે જીવનો પુરુષાર્થ પુરાયમાન થાય છે. એ કલ્પનાને જીવનો પુરુષાર્થ છે એ અનુસરે છે, અનુયાયી એટલે અનુસરે છે. અને તેથી જળ એવા દરેકની વર્ગણા તે ગ્રહણ કરે છે. નિમિત્ત નૈમિત સંબંધે એ વખતે જીવના ઊંધા પુરુષાર્થનું નિમિત્ત પામીને કારણ વર્ગણામાં રહેલા કેટલાક કર્મના પરમાણુઓ નાના વર્ણિ દક્ષિણા વર્ણિ આદિ પ્રકૃતિ આઠે પ્રકારની પ્રકૃતિ ધારણ કરીને જીવની સાથે એક ક્ષેત્રા સંબંધ પામે છે. અંબાલાલભાઈ થોડો વિશેષ અર્થ કરે છે. કર્મ જળ છે તો તે શું સમજે કે આ જીવને આ રીતે મારે ફળ આપવું અથવા તે સ્વરૂપે મારે પરિણમવું એમ કર્મને શું ખબર પડે જળને? માટે જીવ કર્મનો ભોગતા થવો સંભવતો નથી એવી આશંકાનું સમાધાન નીચે કહ્યું છે કે જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કરતા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે, અજ્ઞાન ભાવ છે એ ચેતનરૂપ છે. જ્ઞાનવર્ણી પ્રકૃતિ છે પણ અજ્ઞાન નામની કોઈ પ્રકૃતિ નથી. જ્ઞાનવર્ણી પ્રકૃતિ ઉઘાડને આવે છે પણ અજ્ઞાનની કઈ પ્રકૃતિ કાઢતો નથી. એ ભાવ કર્મ છે, ઇન્દ્રિય કર્મ નથી. જીવ પોતાના સ્વરૂપના અજ્ઞાનથી કર્મનો કરતા છે. તે અજ્ઞાન તે ચેતનરૂપ છે અર્થાત જીવની પોતાની કલ્પના છે અને તે કલ્પનાને અનુસરીને તેના વિધિ સ્વભાવની સ્ફૂર્તિ થાય છે અથવા તેનું સામર્થ્ય તદ અનુયાયી પરિણમે છે. એ કલ્પનાને અનુસરીને પરિણમે છે અને તેથી જળની ધૂપ એટલે દ્રવ્ય કર્મ રૂપ કુંડલની વર્ગણાને તે ગ્રહણ કરે છે. નિમિત્ત નૈમિત્તિક સ્વભાવે નિમિત્ત નૈમિત્તિક પ્રકારનો જે સ્વભાવ છે કે જેને લઈને જીવના વિભાવ હોય તો વિભાવના પ્રમાણમાં ડિગ્રી ટુ ડિગ્રી કર્મ બંધાયા વિના ઓછાઈ ન બંધાય અને અધિક પણ કર્મના પરમાણુનો સ્વભાવ છે. આયા જીવનો વિભાવ સ્વભાવ છે એ બંનેને નિમિત્તને લીધે સ્વભાવ છે. એક શુદ્ધ પરમાણુને સંબંધ ન થાય, એક શુદ્ધ જીવને સંબંધ ન થાય. જીવનો વિભાવ, દુર્ગળનો વિભાવ નિમિત્તને એક મિશ્ર પર્યાય ઉભી થાય છે. એને પછી મનુષ્ય પર્યાયને પુરાણો પીડી પર્યાયને સંસારી પર્યાયને એ બધું નામ આપવામાં આવે છે. પરમાણુ સમજે નહીં બરાબર છે પણ પરમાણુને એના સ્વભાવ પ્રમાણે પરિણમ જ ન હોય એ ક્યાંની વાત છે? પરમાણુ કેવી રીતે કથા આપે એની તો ખબર નથી હોતી, એને ખબર નથી હોતી પણ એના સ્વભાવ પણ પરિણમવું એ તો એનો સ્વભાવ છે. એમાં ખબર વગર ખબરની જરૂર નથી. એમ કે એ હોય પછી ઝેરના દ્રષ્ટાંત કે ઝેરને ક્યાં ખબર છે તમારે મારી નાખે પણ કોઈ પણ ખાય એટલે સીધી વાત છે. પ્રવચન ભાવ કર્મ એ શું છે? પ્રશ્ન ઉઠે ભાવ કર્મ એ શું છે? ચાલુ પ્રવચન થાય પ્રશ્ન ઉઠે ભાવ કર્મ કોને કહેવું? ઉત્તર કે આત્મા શુદ્ધ જ્ઞાનાનંદ છે તેને ભૂલીને રાગ દ્વેષના વિકાર મારા છે એમ માનવું, રાગ દ્વેષ રૂપ રહેવું એ ભાવ કર્મ છે અને આત્માની વિકારી અવસ્થા રૂપ ભૂલનું નિમિત્ત પામીને એવા ભાવ કર્મ રૂપ આત્માની વિકારી અવસ્થા રૂપ ભૂલનું નિમિત્ત પામીને કર્મરજ આવરણ છોંટે તે દ્રવ્ય કર્મ છે, જે કર્મરજ આવે આશ્રમે અને છોંટે એટલે બંધાય, એ આશ્રમ બંધ થાય તેને દ્રવ્ય કર્મ કહેવામાં આવે છે. એ રીતે દ્રવ્ય કર્મનું નિમિત્ત કારણ જીવના રાગ દ્વેષ છે. દ્રવ્ય કર્મનું નિમિત્ત કારણ જીવના રાગ દ્વેષ છે. જીવના રાગ દ્વેષ તે અશુદ્ધ અવસ્થા દ્રષ્ટિએ જીવનું ભાવ કર્મ છે, અને આઠ કર્મ તો ઘણી દૂર છે કે જીવના આઠ ગુણને રોકે છે, નિમિત્તપણે પદાર્પણે ની પણ નિમિત્તપણે આવરે છે અથવા રોકે છે કહેવામાં આવે છે. તે સ્વતંત્ર વસ્તુની વિકારી અવસ્થા છે, એ બંને જીવની અને પરમાણુની સ્વતંત્ર વિકારી અવસ્થા છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ પણ બંનેનો સ્વતંત્ર છે એમ કહેવું છે. અહીં એમ કહેવું છે કે જો જીવ તદ્દન અસંગ અને શુદ્ધ જ હોય, જેવો સ્વરૂપે છે તેવો પર્યાય પણ તદ્દન અસંગ અને શુદ્ધ જ હોય, તો કર્મરજનું અને રાગાજીનું પરસ્પર નિમિત્તનો આશ્રમબંધની નૈમિત નૈમિતિક સ્થિતિ એને ઉત્પન્ન થાય ને એમ કહેવું. પણ જીવ કર્મ પણ જીવ કર્મભાવ કલ્પાય છે ત્યાં સુધી તેને ભાવરૂપ ભૂલવાળી દશા છે. જ્યાં સુધી એ કર્મભાવરૂપ એટલે જેવો કર્મનો ઉદય છે એવો આ સ્વરૂપે હું છું એમ પોતાને કલ્પે છે ત્યાં સુધી તેને ભાવરૂપ ભૂલવાળી દશા છે. ત્યાં જ ઘાતિકર્મ મોહકર્મ નિમિત્ત છે. ત્યાં જ ઘાતિકર્મ અને મોહકર્મ છે એ નિમિત્ત થાય છે. તેના સ્વીકારના કારણે શુભ અશુભ પુણ્ય પાપની પ્રકૃતિની અવસ્થામાં જીવ મારા શાંતિ કરે છે. હું રાગી છું, હું દ્વેષી છું એમ માનવાની ભૂલ કરે છે. મૂળ સ્વરૂપે એમ છે એમ માનવાની ભૂલ કરે છે. પોતે નિર્દોષ શાંત સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે. મૂળ સ્વરૂપે તો નિર્દોષ શાંત જ્ઞાતા દ્રષ્ટા છે. તે હું નહીં પણ કાંઈ શુભ અશુભ પ્રબંધ વૃત્તિ તે મારામાં છે અને દેહાદીના કાર્ય હું કરી શકું છું એમ માનતો પર વસ્તુમાં રાગ રાગ દ્વારા જોડાય છે. એક સમયની અવસ્થા જેટલો આખો માને છે, એક સમયની વિકારી અવસ્થા જેટલો આખો પોતાને માને છે, અને પછી આગળ વધીને શરીર આદિ જળ પદાર્થોના કાર્યો પણ હું કરનારો છું એમ પણ માને છે. એને વધી રહી છે આખો માને છે. વિકારને પોતા રૂપે માને એ જળમાં જળના કાર્યોમાં એકત્વ કર્યા વગર એટલે જીવમાં મિથ્યાત્વ કર્મના ઉદયમાં જોડાવાથી મિથ્યા અભિપ્રાયનો સદભાવ હોય ત્યાં સુધી પોતાના જ્ઞાન મનમાં ઊંધાય થાય છે. માન્યતામાં ઊંધાય થાય સાથે સાથે જ્ઞાનમાં પણ ઊંધાય થઈ જાય છે. આત્માનો સમ્યક દર્શન રૂપ શુદ્ધ સ્વભાવ છે, વૃદ્ધા અપેક્ષા છે. તેને ભૂલીને પુણ્ય પાપ રાગાદી યુક્ત થઈને દેહાદીમાં સુખ બુદ્ધિ તથા પરમા કરતા બુદ્ધિ થવી તે બધી ભ્રાંતિના અનેક પ્રકારો છે. તે જીવનો અવગુણ છે, ભ્રાંતિ છે તે
જીવનો અવગુણ,
જીવનો દોષ છે, જીવનો અવગુણ છે, મહાદોષ છે. તે કઈ જળનું કાર્ય નથી, એવો જે જીવનો દોષ છે તે કઈ જળનું કાર્ય નથી. અજ્ઞાનપણે પોતાને શાંતિને ભૂલીને જળ ભાવમાં અટકો, જળ સદ્રશ પોતાના ભાવમાં અટકો, તે અજ્ઞાનરૂપ ભાવ કર્મ છે. પ્રકૃતિના નિમિત્તમાં પોતાની હૈયાતી માનવાનો ઊંધી શ્રદ્ધા તે ચેતનનો વિકાર છે. આ વિકાર છે એ
ચેતનનો,
ચેતનનો વિકાર છે. એ સ્વરૂપની ભ્રાંતિ છે, માટે તે ચેતનરૂપ છે. ચેતન રૂપે હોવા છતાં એ ચેતન નો સ્વભાવ નથી પણ ચેતન નો વિભાવ છે. પણ ભાવ ચેતન નો છે સર્વથા વિકાર થતો જ નથી જીવને. અવસ્થામાં પણ જે વિકાર રૂપે સંસારમાં પરિણમતો જ નથી એમ માને એને આ વાત સમજવી જરૂરી છે. અથવા એ સાંખીમાં જાય તો જાય છે એને ખરેખર દેવ દર્શનના વિજ્ઞાનની ખબર નથી. કારણ કે ભાન વડે તે દોષ અથવા ભૂલ ટળે છે એવી જીવની ભૂલ સ્વરૂપના ભાન વડે ટળે છે. એ ભાન ખાવને નામ સમ્યક દર્શન છે. રાગ દ્વેષ નો વિકાર મારો છે એમ માનો તેને પર ભાવ વાળો પોતાને. ગાથા 115 116 117 માં સાચી દ્રષ્ટિ નું કથન આવશે. સ્વરૂપમાં મોલ મેલ રાગાદી ઉપાધિ નથી એવા આગળ કરશે. સ્વરૂપ ની વાત હજી આગળ કરશે. અહીંયા પેલા ભૂલ ની વાત કરે છે. નીચેથી શરૂઆત કરે ને સાચી શ્રદ્ધાથી ઊંધો પડીને પાંચ ઇન્દ્રિય દેહાદી અને તેના વિષય ભોગોમાં સુખ બુદ્ધિ વડે જેને ભાવકર્મને પોતાનું માન્યું તે હું સુખી હું દુઃખી હું ગુણ્ય વાળો એમ પોતાને પરરૂપ માને છે. ત્યાંથી ભ્રાંતિ શરૂ થઈ ગઈ. મૂળ સ્વરૂપને ભૂલ્યો ત્યાંથી ભ્રાંતિ શરૂ થઈ ગઈ. જીવ એક સમય ની પર્યાયમાં એકત્રો કરે છે ને ત્યાંથી વિખ્યાત અમૃતચંદ્રાચાર્ય કુંકુંદાચાર્ય પર્યાય મુદ્દા ક્યાંથી મીઠા સ્વરૂપ થાય છે પર્યાય મંદ થાય છે. પર્યાય એક સમય ની પર્યાય જીવડો મિત્રો એટલે અહીંયાથી એક જ સ્વરાવું તો તું તદ્દન જુદો તું કૃપાળે શુદ્ધાત્મા તદ્દન જુદો ને એક સમય ની પર્યાય જુદી સ્વતંત્ર એકદમ સ્વતંત્ર એક સમય ની પર્યાય તદ્દન સ્વતંત્ર જે પર્યાય નો કરતા પર્યાય છે એમ કહેવાનું કારણ છે. પર્યાય ને પ્રમાણ અપેક્ષા એ તો આત્મા કરતા છે. પ્રમાણ અપેક્ષા એ તો દ્રવ્ય પરિણામ નો કરતા છે. તો એ પ્રમાણ અપેક્ષા થી તમે પર્યાય નું વિકલ્પ નહીં છૂટે. પ્રમાણની અપેક્ષા નિષ્ફળ તને પર્યાયનું એકત્વ નહીં. એકવાર નિશ્ચયની અપેક્ષા લઈને શુદ્ધ સ્વરૂપની અપેક્ષા લઈને પર્યાયનું એકત્વ તોડ એટલે પ્રમાણ તને સમજાઈ જશે. એ કેવી રીતે કરતા છે કરતા નહીં કરતા બંને તને
સમજાઈ જશે.
એ વિશે બોલતો એ વાત બહુ છે. પછી એક સમય ની પર્યાય નો કરતા માન્યો એ રાગ નો કરતા કેવી રીતે માને. રાગ નો કરતા માને એ રાગ ના વિષયભૂત પદાર્થ નો કરતા કેવી રીતે માને. પછી આખી એની મરજા અધ્યાત્મના પરિણામો ની પરંપરા ની મરજા સ્વરૂપ મૂળમાં લઈને મિથ્યાત્મક આપણું છે એને પર્યાય નું એકત્વ તોડ્યા વિના બીજો કોઈ ઉપાય નથી. કરતા નથી
ને કરતા મારે નથી ને કરતા મારે
ઉત્કૃષ્ટ પ્રયોજન સાધવા
રાખવાનું.
ઉત્કૃષ્ટ પ્રયોજન સાધવા રાખવાનું
હા સીધી વાત. મૂળ પ્રયોજન સાધવું મિથ્યાત્વ ક્યાંથી તૂટે. મિથ્યાત્વ નું મૂળ ક્યાં છે જ્ઞાન માં તો દ્રવ્યગુણ પર્યાય એવો જણાય છે. જ્ઞાન નો જ્ઞે તો દ્રવ્યગુણ પર્યાય એવો છે. દ્રવ્યગુણ પર્યાયને સ્થાપના થાય એ દ્રવ્યગુણ પર્યાય સ્થાપવા પદાર્થ છે તે દ્રવ્યમય છે, દ્રવ્યની ગુણાત્મકતાની, અને દ્રવ્ય છે તે ગુણાત્મક છે, ગુણાત્મકતાની ભય દાણે પથ્થો ખરું દ્રવ્યમય દ્રવ્યની ગુણપ્રકારની ભણી દાણે તેસ્તુ પુનઃ પર્યાયઃ ભણી તે દ્રવ્ય ગુણથી પાછા પર્યાયો થાય છે, દ્રવ્યની દ્રવ્ય પર્યાય ગુણની ગુણ પર્યાય સત્તા સંબંધે ઇત્યાદિ ગાથા સૂત્રે પૂર્વ સંક્ષેપ વ્યાખ્યાન સમ્યક દર્શન તસ્ય વિદાની વિષયભૂત આત્મ પદાર્થ વ્યાખ્યાન દ્વારા ન પણ દર્શન ના વિષયભૂત જે પદાર્થ છે એમાં પર્યાય નથી, અને એ વાત આચાર્ય નાખી સૂત્ર કરતા આચાર્ય છે. પર્યાય મુંડા હિ પરમયા સજ્જય મુંડા હિ પરમયા એક સમય ની પર્યાય માં એક કહે છે તે મૂંડ પરિણામો સાથે પરિસ્થિતિ ઉભી થાય છે સંયોગમાં, એ પણ સંયોગમાં આત્મા આ શું કે છે આચાર્ય મહારાજ કે જે એક સમય ની પર્યાય માં એક કહ્યું તે અજય છે, જય
સ્વીકાર કર્યા વગર પ્રયત્ન કેવી રીતે
જૈન કુરુ માં જૈન માં માટે તો જૈન ખરા ને, તો કે જૈન કોઈ જન્મ તો નથી, જૈન થાય જૈન કોઈ જન્મ નથી, જેમ સાધુ કોઈ જન્મતા નથી, સાધુ થાય સાધુ તો થવું પડે, જૈન તો
થવું પડે,
થવું પડે
તમે કેવા કહ્યું જૈન તો બને ને
અમને જૈન કહેવાય છે, શું કેવું લોકો અમને
જૈન કે જૈન
કે છે તમારે કલમ હજી બાકી છે, કોપક કરવી અમારે થવાનું બાકી છે. લોક દ્રષ્ટિએ જૈન છે પણ ધર્મ દ્રષ્ટિએ જૈન થવાનું બાકી છે, જૈન થવાનો પ્રયત્ન કરીએ
છીએ. આજે સિદ્ધાંત જે છે એમાં પત્ર માં શું કઈ રીતે આપણે લીધો
શરીર નો રોગ છે એમ કરીને સોજા નું પાલન પોષણ નથી કરાવવું, નિષેધ ક્યારે થાય? પોતાનું નથી એમ જે એક સમય નો વિભાવ ને એક સમય નું પર્યાય તત્વ જ કરતા સ્વીકારી પર્યાયો કરતા પર્યાય છે એમાં પરમાર્થ શું છે?
પરમાર્થ શું છે?
પર્યાયો કરતા પર્યાય છે એમાં પરમાર્થ શું છે એ ધ્યાન છે. પરમાર્થ એ છે કે એમાંથી એકત્વ છોડાવીને નિશાત્વ નો નાશ કરાવો છે એ પરમાર્થ છે. એમાં માટે એને ગુરુ પાડી દીધો છે.
સ્વદેશી બહુ કહેતા પણ પર્યાય ના સત્કાર
પરમાર્થ ને સાધે તો ખાલી બોલવાનું રહે છે.
ગંભીર રહસ્ય ને એકદમ ખુલ્લું કરવાના મતમાં સુંદરજી અધ્યાત્મ ની ઊંચી વાત છે એ હળવી થઈ જાય એવી રીતે વારંવાર ઉદયકર્મી અસરને પોતાને માને છે અથવા તે આઠ કર્મ ની અવસ્થા ને પોતાની કરે છે. કારણ કે રાગ ને પોતાનો માને છે. રાગ ને પોતાનો માનશે તે બારમા કર્મ ના ઉદય ને પોતાનો મહિના ઉદય રહે છે. એવી ચેતન ને વિકારે ઊંધી માન્યતા તે પોતાની શાંતિ છે. એવી ચેતન ને વિકારે ઊંધી માન્યતા તે પોતાની શાંતિ છે. એનું નામ દર્શન છે. તેનો અનુયાયી થઈને જીવમાં જે દિવ્ય શક્તિ છે પુરુષાર્થ છે તે તેનો અનુયાયી થઈને તે ભાવનાને અનુસરીને પુણ્ય પાત્ર શુભ શુભ દેવતામાં જોડાય છે. પુરુષાર્થ અને કરતા મેળવી શકે કર્મ એને જે સારું લાગે છે ઇષ્ટ લાગે છે જીવે જેમાં પોતા પણ મારા પણ કૈકું છે તેમાં જીવનું વીર્ય સ્પ્રાયમાન થાય છે. જે ઠીક મહિનો તેમાં તેને વીર્યને રુચિ અનુયાયી જેની જેમાં રુચિ તેનું તેમાં અટકવું થાય છે. આ એક સિદ્ધાંતિક વાત છે કે જેની જેમાં રુચિ એનો પુરુષાર્થ ક્યાં ગયા વગર જે છે અથવા રુચિને અનુસરતો પુરુષાર્થ એ વિષયને અનુરુચિના વિષયને અનુસરતા પુરુષાર્થને જગતમાં કોઈ રૂપી શકે નહીં. કોઈ ના રોકે મહાન સિદ્ધાંત છે. પુરુષાર્થ સંબંધીનો એ મહાન સિદ્ધાંત છે.
જાગૃતિ માં પોતાની રુચિ નો ચલાવી છે. જાગૃતિ માં પોતાની રુચિ નો ચલાવી છે.
હા પોતાના પરિણામ ને જાગૃત થઈને પોતાની રુચિ ક્યાં છે વારંવાર પોતાનો પુરુષાર્થ ક્યાં જાય છે એના ઉપરથી રુચિ પકડાઈ જાય. પોતાના પરિણામ વારંવાર ક્યાં જાય છે માણસ ઊંઘ માંથી જાગી જાય તો એની ઉદય ભાવના જુદા વિચાર આવે છે. પછી તો ઊંઘ માંથી જાગી જાય ઊંઘ માં વિચાર ન હોય. ઊંઘ માંથી જાગી જાય એટલે એને ક્યારે વિચાર શરૂ થઈ ગયા ઉદય ભાવના એને ખૂબ જ નાની ઊંઘમાં થઈ જાય હોય તો એને અંદરમાં આત્મા રમતો હોય. ઊંઘમાં પણ આત્માને જેમાં ઈષ્ટ પણ મહિનું બનાવ્યું તેમાં તેનો પુરુષાર્થ આય છે ક્યાં વગર પૂર્વકર્મ ના ઉદયમાં જોડાવાથી જીવના વિભાવ રૂપ કરણ વીરીનું કંપન થાય છે અને જળકર્મ ના આધારે દયાદીની જે ક્રિયા થાય છે તેને હું કરું છું એમ માને છે અને પ્રકૃતિના સ્વભાવને નિર્ગુણ માનીને જે રાગાદી ભાવ થાય છે એ ઉદયમાન પ્રકૃતિના આકારે થયેલો જીવનો ભાવ છે તો એને નિર્ગુણ માનીને રાગી દેશી જીવ અને જેમ લોઢાનો કપાવેલો ગોળો તે પાણીને પકડી લે છે તેમ જીવ રાગદ્વેષથી રંજાયમાન થતા નવીન કર્મ તેના ક્ષેત્રમાં વપરાઈ જાય છે ફેંકાઈ જાય છે એટલે જૂના કર્મના ઉદયનું નિમિત્ત અને રાગના અને જીવના રાગનું નિમિત્ત એ બે નિમિત્તોનો યોગ થતાં ઝીણી સૂક્ષ્મ રળ તે એ ક્ષેત્રમાં બંધ ભણો જેમ નાવમાં છિદ્ર હોય પોતે જળની અંદર પહેરવાની યોગ્યતા છે અને નાવમાં પાણી ગ્રહણ કરવાની યોગ્યતા છે તેથી પાણીનું આક્રમણ થાય છે કે પરમાણુને પણ સ્વયંપર્યમાં સ્વભાવ છે અને એ ભાવનું નિમિત્ત પામીને જેમ વળગે છે એમ શુદ્ધ ભાવનું નિમિત્ત પામીને પાછા છૂટા એને ખબર નથી જીવની સાથે બંધાવાની એને ખબર નથી ને છૂટા પડવાની એને ખબર નથી પણ એનો જે ગુણ છે એ ગુણ પ્રમાણે કામ કરે છે ગુણ ધર્મ પ્રમાણે એમ લેવું છે પાણીના ગોળામાં તપાવેલા ગોળામાં રૂઢું તપાવે અને પાણીમાં બોલે તો રૂઢું રૂઢાને પાણી ચડાવીને એમ કહેવાય છે શું કહે છે એને પાણી ચડાવે રૂઢાને પાણી ચડાવે આમ તો રૂઢાને પાણીનો સ્નેહ ઉઠાય તો પાક પડે અને રૂઢું નબળું પડે સામાન્ય અવસ્થામાં રૂઢાને પાણીનો સ્નેહ ઉઠાય તો રૂઢાને કાક પડે અને રૂઢું નબળું પડે પણ તપાવેલા રૂઢાને પાણીનો સંયોગ થાય તો એ પાણી છે ને રૂઢું મજબૂત છે ને પાણીના પરમાણુને ખબર નથી કે મારે રૂઢાને નબળું પડવું કે મારે રૂઢાને મજબૂત કરવું ખબર છે
નહીં
એનું વિજ્ઞાન એનામાં એ જાત એમ પરમાણુ જે દ્રવ્ય કર્મ બંધાય છે એના વિજ્ઞાન અનુસાર બંધાય છે જીવનો વિભાગ એમાં નિમિત્ત પડે ખબર છે હવે ભોગતા પણ સ્થિત કરે છે કે જીવમાં પરને ગ્રહણ કરવાનો સ્વભાવ નથી જીવમાં પરને ગ્રહણ કરવાનો સ્વભાવ નથી પણ યોગ્યતા છે પર ગ્રહણ થાય એવી કોઈ પર્યાયમાં યોગ્યતા છે સ્વીકારે સ્વભાવમાં કર્મનો આશરો થાય એવું કઈ નથી એક સમયની વિચારી પર્યાયની એ જ્યાં સુધી જીવની ભૂલ છે ત્યાં સુધી જીવની જે યોગ્યતા છે તે એનાથી અનંત નથી એમ કે છે એનાથી શાંત છે અનંતકાલની એથી કહે છે કે જળ સ્વયં જીવને રાગ દ્વેષ રૂપ ભાવની ભૂલ કરાવતું નથી જળમાં પ્રેરણા આદિ ધર્મ નથી પણ અજ્ઞાનપણે જીવની ભૂલના કારણે અહીં જીવ કર્મને ગ્રહણ કરે છે તે નિમિત્ત એટલે કે ઉપચાર એટલે કે વ્યવહારનો વચન છે સંયોગ થાય છે એટલે ગ્રહણ કરે છે કહેવામાં આવે છે એ વ્યવહાર વચન છે જીવનું વીર જ્ઞાનમાં અસ્થિર થાય છે આત્મામાં જીવનું વીર અસ્થિર થાય છે ઓગણસીની ગાથામાં આશંકા હતી કે શું સમજે જળ કર્મ કે ફળ પરિણામી હોય તે શંકા કરતી જળ કર્મને તો જ્ઞાન નથી એને ફળ પડવાની ક્યાંથી ખબર પડે તો કે ફળનો દેનારો થાય એને જીવ કેમ ભોગવે છે તે સમજાવે છે. જીવ કેવી રીતે એને ભોગવે છે કે ભૂલ અને આવરણની જાત જુદી છે. ભૂલ થવી તે ચેતનનો વિકાર છે અને આવરણનું જવું આવવું ગળવું મળવું એ ગુણનો પરિણામ છે, ગુણનો સ્વભાવ છે. એ ઘરની પર્યાય છે, એ કુદરતી પર્યાય છે. કુદગુણનો બંધ સ્વભાવ છે. કુદગુણની દરેક અવસ્થા તેના ઉત્પાદનના કારણે સ્વતંત્ર થાય છે. એની પણ સ્વતંત્રતા જુદી જીવનું નિમિત્તનું છે, સ્વતંત્રપણું છે, છતાં એમાં નિમિત્તનું છે. જીવ પોતાની શુદ્ધ સત્તાનો અજાણ થયો શકો કુણી પાપા જે દેહાદીનો કરતા થાય છે તેના લક્ષણને કે ગુણને એ પોતાનો ગુણ માને છે, તેનું કાર્ય પોતાનું માને છે. તેથી રાગ દ્વારા તે રૂપ મિથ્યા જ્ઞાનનું જીવ ગ્રહણ કરે છે ત્યારે સૂક્ષ્મ જગતપણો જીવના રાગાદીનું નિમિત્ત પામીને સ્વયંબંધપણું પામે છે. આ રીતે આખી ઘટના ઘટે છે. જળના રસોણોનો જથ્થો તે જૂના કર્મ સત્તામાં રહેલા છે. જળના રસોણોનો જથ્થો છે તે જૂના કર્મ સત્તામાં રહેલા છે. તેની સાથે બંધરૂપ થાય છે. જે અંદર બંધાયેલા પરમાણુ છે એની સાથે આગળ પાછા એ ફરે છે. એટલે જથ્થો તો એનો અંદરનો બંધાય છે. એ ક્ષેત્ર આવડે જીવની સાથે કારણ જે પરમાણુ જૂના રહી ગયા છે એને અહીંયા નવા આવીને બેસે છે. પાછા જીવની સાથે અમુક મુદ્દે સાથે રહે છે માટે એને જીવ સાથે બંધાણા એમ પણ કહેવામાં આવે છે. પણ કર્મ છે રૂપી છે પણ સૂક્ષ્મ પર્યાય પરિણત હોવાથી ઇન્દ્રિય જ્ઞાન ગોચર નથી થતા, દરેક આંખે જોઈ નથી થતા, દુર્બીનથી પણ
જોઈ નથી
થતા. એટલા સૂક્ષ્મ પર્યાય છે પરિણત. જીવની જે તે રામદ્વેષરૂપ અજ્ઞાન દશાની ભૂલ થાય એટલા જ પ્રમાણમાં નવીન કર્મ રજાવીને સોંપી જાય છે. જેટલી ભૂલ છે જેટલો રાગ છે એના પ્રમાણમાં થાય, ઓછું નહીં ને વધારે નહીં. એને ખબર નથી પણ એવો જ કોઈ એના માં સ્વભાવ કરવો. જેમ સૂર્યનું નિમિત્ત પામીને મેઘ વાદળ રંગ બેરંગી કાશ્મીર પણ મેઘજનક પણ પરિણમી જાય છે. એને ક્યાં ખબર છે વાદળા હોય સૂર્યનો પ્રકાશ પડે એના ઉપર અને મેઘધનુષ પાપ રંગનો પટ્ટો ઉભો થાય. માઇલો લાંબો હોય કેટલો
માઇલો લાંબો
એટલો એટલો મોટો માઇલો સુધી લાંબો અને પડો હોય કે દૂર દૂરના ક્ષેત્રથી જોવા મળે છે મેઘધનુષ જોવા કારણે. હવે કોને કીધું એમાં રંગ કોને પૂર્યા એ પરમાણુ નો સ્વભાવ છે. એવી રીતે પરિણામ પરિણામમાં ન પરમાણુનો એ સ્વભાવ છે. એમ જીવ રાગરૂપ હું માને તો પોતાના જ્ઞાનમાં આવતું થાય અને કર્મ થવાની યોગ્યતાવાળા સ્વયં આવીને બંધાઈ જાય છે. એવો નિયમિત નૈમિત સંબંધ છે. શું કાકમાં કહેવું કે જીવ છે એ પોતે પોતાના સ્વરૂપને ભૂલીને પોતાને વિશે પ્રાર્થના કરે છે. એ ચૈતન્યની વિકારી પર્યાય છે. એ વિકારી પર્યાયને અનુસરીને જીવનો પુરુષાર્થ કાર્ય કરવા લાગે છે અને એ વિકારી પરિણામ અને વિકારી પુરુષાર્થ એ પણ વિકારી પર્યાય છે. જીવને વિકારી પુરુષાર્થ અંધો પુરુષાર્થ એ નવા કર્મ આશ્રમ અને બંધ થવામાં નિમિત્તભૂત થાય છે અને એ કર્મનો ઉદય આવે ત્યારે જો જીવમાં જ્ઞાન ન હોય તો એ ઉદય વાળો હું એમ માનીને એને ભોગવે છે કે તે સુખ દુઃખનો અનુભવ કરે છે માટે એને કર્મ ભોજવાય એમ કહેવામાં આવે છે. કહે છે તો પોતાના વિભાવમાં અને દુઃખને ભોગવે છે. બીજું કાંઈ જ નથી. એ કર્મ કર્મ ઉદયમાં આવે ને ત્યારે એનું પ્રતિબિંબ પડે છે પર્યાયમાં. ક્રોધ ને પ્રકટ ઉદયમાં આવે ત્યારે પોતે પરિણામમાં ક્રોધ ભાવ કર્યો ત્યારે જે કર્મના પરમાણુ બંધા ના એમાં ક્રોધની પ્રકૃતિ પ્રકાર ઉભો થયો, પણ એ વખતે એ ઉદયમાન નથી, પાકેલું નથી. એ વખતે ભોગવાય એવી પરિસ્થિતિ
નથી,
સાચી પરિસ્થિતિ. એટલે અમુક સ્થિતિ સુધી એ જીવની સાથે સમજ પડે, એ ક્ષેત્રમાં સમજ એટલે ક્ષેત્ર સમજ. પછી જયારે એ છૂટા પડવાનો વારો આવે, જેમ કે આપણા સુકાનો પ્લાસ્ટર છે ને બધું ખરી જાય, શિકાસ્થી બંધાણા અને દુઃખાસ્થી ખરે, ત્યારે એ છૂટા પડવાનો એનો સમય આવે છે ત્યારે એને વિપાક થાય છે. અને ત્યારે એ જે પ્રકૃતિ એમાં પડી હતી ક્રોધની, એનો ફોટો એનું પ્રતિબિંબ જીવભાવમાં પડે છે. જીવભાવમાં એવું પ્રતિબિંબ પડે છે કે જીવનો પોતાનો શુદ્ધ જ્ઞાન સ્વભાવ મેના પ્રતિબિંબને જીવવાનો એનો જ્ઞાન સ્વભાવ છે. એવા જ્ઞાન સ્વભાવને ભૂલે છે ત્યારે એ જ્ઞાકારે જે જ્ઞાન થાય છે તેમાં જ્ઞાનને ભૂલીને જે સ્વરૂપે પોતાને માની જઈએ કે હું ક્રોધી છું, મને ક્રોધ છે, એવો એક નવો વિભાવ થાય છે. એટલે વળી પાછા બીજા કર્મમાં ભૂલી જશે. આ આમ નામ નવા ગુના ઉદય વખતે નવા ભાવ કેવી રીતે છે પોતાને ભૂલી જાય, ભાવ કર્મ પણ મારું સ્વરૂપ નથી અને દ્રવ્ય કર્મ પણ મારું સ્વરૂપ નથી. ક્રોધાદી ભાવ કર્મ અને દ્રવ્ય કર્મ ને નિમિત્ત નિમિત્તે સંબંધ છે, તેનાથી રહીત મારું મૂળ સ્વરૂપ કોઈ બીજું છે. જ્ઞાન ભય જ્ઞાન હોય ને ત્યાં જ્ઞાનાકાર જ્ઞાન ને પકડવું, ત્યાં જ્ઞાનાકાર જ્ઞાન ને પકડવું. જ્ઞાનાકાર જ્ઞાન છે એને જ્ઞાન જ્ઞેયનો નિમિત્ત નિમિત્તથી સમજવું છે, પણ જ્ઞાનાકાર જ્ઞાન ને જ્ઞાન જ્ઞેયનો નિમિત્ત નિમિત્તથી સમજવું છે. એટલે જ્ઞાનમાં ને જ્ઞાનમાં ધ્યેય સાથેનો સંબંધ તોડી શકાય છે. તોડવો હોય તો તોડવાની કળા આવડતી હોય તો સાચી વાત. જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞેય સાથે સંબંધ થાય છે અને જ્ઞાનમાં ને જ્ઞાનમાં જ્ઞેય સાથે સંબંધ તૂટે છે. બે કાર્ય જ્ઞાનના કારણે જ બને છે, બીજા કોઈના કારણે બનતું નથી. કેમ કે જ્ઞાન નિરાકારે પણ પરિણમે છે અને જ્ઞાનાકારે પણ પરિણમે છે. એક જ જ્ઞાનની પર્યાયમાં જ્ઞાનાકાર પણ અને જ્ઞેયાકાર પણ છે. જ્ઞાનાકાર જે જ્ઞાનાકાર પણ પરિણમ છે એમાં ભૂલ થવાની ભાવના છે. એના વિશે પોતાના સ્વરૂપને હજી જાણી કે માત્ર જ્ઞાતા સમજ જો જાણે તો આમ અભિન પડી જાય અને સીધો જ્ઞાનાકાર ઉપર આવી જાય. પણ જો પોતાના સ્વરૂપને ન માનવા લે તો એ જ્ઞાનાકારે પરિણમેલું જ્ઞાન જ્ઞેય સાથે તન્મયતા ધારણ કરી દે છે, ભૂલ છે. એટલે ક્રોધ પ્રકૃતિ સાથે જે તન્મયતા છે એમાં ક્રોધ પ્રાપ્ત જીવના પરિણામમાં થઈ જાય છે. અને જો માત્ર હું જ્ઞાતા છું એનો એમ ભિન્ન રહી જાય, વિતરાગ ભાવે એનો જ્ઞાતા છું એમ ભિન્ન રહી જાય તો એ પોતે જ્ઞાનાકારે પરિણમી જાય છે. પછી જ્ઞા જ્ઞેની સાથે તન્મય થતો નથી, એટલે એને વિભાવ થતો નથી, એટલે એને નવા કર્મનો આશરો થતો નથી, બંધ થતો નથી. રૂપાયું નિર્જળ વાયુ તો એ નિર્જરી જાય છે, તો નિર્જળ વાયુ તો બધું ઉપર વાયુ કર્મ ઉપર જીવની કાંઈ સત્તા ન ચાલે. કેમ કે એને ખબર નથી કેટલા બધા એને કેટલા નથી બનતા ને એને ક્યાં ભાઈ આમાં શું કરે છે. જયારે ઘણામાંથી કોળીઓ ભરે ને આહાર દે તારે જમતી વખતે, ત્યારે એમ કે હું ખાઉં છું, મેં ખાધું અને મારા શરીરને મેં પોષણ આપ્યું. પણ કોળીઓ પેટમાં ગયા પછી કયા પ્રમાણમાં શેમાં ગયા એની ખબર પડે, કેટલામાં લોહી બન્યું, કેટલાની ચામડી બની, કેટલાના હાડકા બન્યા, કઈ ખબર પડે છે. તો પછી જમતી વખતે એમ કે મારો અધિકાર છે જમવા ઉપર, હું તો લાડવા ખાવ, હું તો ઘી ખાવ, હું તો દૂધ ખાવ, શરીર સારું બનાવવા માટે હું સારું ખાવ, પણ અંદર ની આપણે હું છીએ ક્યાં કરાવી શકો છો? તારો અધિકાર નથી પરમાણુ પરમાણુ પર અધિકાર છે. નિષ્ઠાન થાય, નિષ્ઠાન થાય તો શરીર ને વધારે પોષણ મળે, પણ થોડી જીભ દોડાય છે. હવે નિષ્ઠાન વધારે થાય, વધારે પછી શું થાય? પ્રતિરણ થાય, માંગવો પડે ને શક્તિ આવવાને બદલે અશક્તિ આવે. જે નિષ્ઠાન થી શક્તિ આવે, એ નિષ્ઠાન થી અશક્તિ આવે. એકની એક ચીજ છે, સંવિધાન એકની એક છે. જો પરમા સન્મય થાય તો શક્તિ આવે, અને જો જ્ઞાન જ્ઞાન માં સન્મય થાય તો એક જ જગ્યાએ છે. જેમાં જે તન્મય થાય એમાં તીવ્રતા આવે, અતન્મય થાય તો તીવ્રતા કેવી રીતે આવે? સહજ છે, માર્ગ તો સહજ જ છે. કૃત્રિમતા કરવાની જરૂર નથી. વિભાવમાં તન્મય ન થવું હોય તો કૃત્રિમતા કરવાની કઈ જરૂર પડતી નથી. જ્ઞાન પોતાના જ્ઞાનાકારમાં જ્ઞાન વેદનમાં રહી જાય. નિરાકાર ગણાય તો પણ જ્ઞાન વેદન ને મુખ્ય કરે. સાથે શું છે ને ગૌણ કરી નાખે. એ તારે બે કલાક લાગે છે દુકાને, તો મુખ્ય કામ કરી શકે છે કે કરી શકે? કેમ કે બોલો ગ્રાહક ઉભો છે, મારે શું કરવું? એક ગ્રાહક એક રૂપિયો કમાવી દે છે, ને એક ગ્રાહક 100 રૂપિયા કમાવી દે છે. ગ્રાહક એક સાથે આવ્યા, આવે શું કરે? ભલે ના આવે, 100 રૂપિયા ઉપર ધ્યાન જશે, 1 રૂપિયા વાળા ઉપર ધ્યાન નહીં જાય. મુખ્ય કામ કરતા નથી આવડું. આવડે નાનાકાર સાથે ઉદય ને પર્યાય કઈ સંબંધ નથી. શ્રીકાળમાં તો હોય જ ક્યાંથી લેવા દેવા નથી. જુદો પડી શકે
બરોબર.
યથાર્થ પ્રમાણમાં જોઈએ એટલા પ્રમાણમાં પૂરતા પ્રમાણમાં આવી શકે નહીં. પર્યાપ્ત માત્રામાં બીજું નતા ઉપર ચોક્યા પ્રયત્ન થયે, ઉપર ચોક્યા પ્રયત્ન થયે. ગરીબ શાસ્ત્ર માટે સાંભળે, ઘણી કામ કરે, ઘણી વિચાર કરે, એ માટે
ભગવાન નો જય હો. પરમ કૃપાળો શ્રી નારાયણ ગુરુદેવ નો જય મિત્ર.